જેને કૃપાની ધાન કૃપા કરશે તે જનને તો સદગુરુ મળશે. ભગવદ કૃપા વગર સદગુરુ પ્રાપ્ત થતા નથી. હરિદાસજી મહારાજ એમના જીવનમાં સદગુરુ સંતરામ મહારાજ પ્રાપ્ત થયા ત્યારે પોતાના હૃદયનો ઉદ્ગાર વ્યક્ત કરતા કહ્યું કે પરમાત્મા સ્વયં કૃપા કરે તો જ સદગુરુનો સ્વરૂપ પ્રાપ્ત થાય છે. કે સદગુરુ સ્વરૂપે પરમાત્મા સ્વયં પધારે છે. માનસની અંદર વિભીષણ પણ બોલે છે, બિનુ હરિ કૃપા મિલે હિ નહીં સંતા, ભગવદ કૃપા વગર સંત દર્શન પ્રાપ્ત થતા નથી. તો એ જ વાતને હરિદાસજીએ ગુરુ મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થતા પોતાનો અનુભવ કહ્યો. અને કે જેને કૃપાની ધાન કૃપાનો ભંડાર કૃપા સાગર એવા પ્રભુ જેની ઉપર કૃપા કરે એને જ મળે છે એમ હરિદાસજી કે છે મને મળ્યા. અને એના વડે સદગુરુના આધારે હરિદાસ હરિમાં તે ભળ્યા. એ પણ પરમાત્મા ભગવાનની અંદર એ હરિદાસજી કે હું પણ ભળી ગયો. એટલે સદગુરુ એ પરમાત્માનો પ્રતિનિધિ છે. સંત વાણી એ ભગવાનનું મુખ છે કે જ્યાંથી સારી વાણી સત્સંગની વાણી સાંભળવા મળે છે. અહીંયા અનુભવ પ્રમાણે કહ્યું, મને વિવેક કરી વૈરાગ ધર્યો, ગુરુ મહારાજ મળ્યા ત્યારે મારા મનની અંદર કંઈક એમનો ઉપદેશ બેઠો, એનાથી જીવન જીવવાનો વિવેક આવ્યો. બાકી વિવેક વિના વણસે ઘણું, સદગુરુ મળ્યા ન સહાય. વિવેક ના હોય તો જીવન ઘણું બધું એળે જાય, વ્યર્થ જાય, નકામું જાય. વિવેક વિના વણસે ઘણું, ઘણું બધું નુકસાન થતું જાય થતું જાય. જ્યારે જીવનમાં સદગુરુની સહાય મદદ કૃપા ન મળે ત્યારે જીવન આખું વણસી જાય, વંઠી જાય. કહે છે ને માણસ વંઠી ગયો, નકામું. એમ વિવેક વિના વણસે ઘણું, સદગુરુ મળ્યા ને સહાય તો ક્યારે થાય? હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીજા. ગુરુ મહારાજની કૃપા થાય તો જ એ વિવેક આવે, અને વિવેક આવે તો જ જીવન સુધરી શકે. વિવેક એટલે માત્ર બાહ્ય આડંબર ઔપચારિકતાનો વિવેક નહીં, જીવનને વાસ્તવિક રીતે જીવવા માટેનો જે વિવેક છે તે. માણસ બહારથી તો ઘણું સારું જીવતો હોય પણ પોતાના વ્યક્તિગત જીવનમાં વિવેક ગુમાવી બેસતો હોય. બોલવામાં વિવેક ગુમાવી બેસે, ખાવામાં વિવેક ગુમાવી બેસે, ઊંઘવામાં વિવેક ગુમાવી બેસે, રાતે ઉજાગરા કરીને ભટકવામાં વિવેક ગુમાવી બેસે, ખાવા પીવામાં બોલવામાં ગુસ્સામાં વિવેક ગુમાવી બેસે, એને ઘણું બધું નુકસાન થાય. વિવેક વગરનો માણસ તો એ જે વિવેક એ માણસના જીવનમાં સાચી સમજ છે. તો અહીંયા હરિદાસજી કહે છે મને વિવેક કરી વૈરાગ્ય ધર્યો. એ વિવેક આવ્યો ત્યારે મારા મનમાં મારા જીવનમાં વિવેક ધારણ થયો. માત્ર ઔપચારિકતા કે વ્યવહારની વાતમાં વિવેક નહીં પણ મનની અંદર વિવેક આવવો જોઈએ. જો મન વિવેકની સાચી વ્યાખ્યા ડેફિનેશન સમજે તો જ એ માણસના જીવનમાં સુખ શાંતિની અનુભૂતિ થાય. પણ વિવેક ગુમાવી બેસેલો માણસ, ઘરમાં જ એક વ્યક્તિ હોય, એક ઘરનો જ સભ્ય હોય, કુટુંબનો વિવેક ગુમાવી બેઠેલો હોય, ઘરમાં કેટલો કકળાટ, કેટલી અશાંતિ ઉભી થઈ જાય છે. એનું નામ વિવેક વગરની જીવની જિંદગી. એટલે આ ઈશ્વરે આટલું સરસ કુટુંબ આપ્યું છે ભગવાને, ઘર આપ્યું છે, ખાવા પીવાના શાંતિથી ખાઈને જીવને શા માટે? પણ પશુ જેવી વૃત્તિ હોય, વિવેક વિવેકનો છાંટો મળે નહીં, પછી ઘરને વગર અગ્નિએ હળગાવે અને બધાય ભળ 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 હળગતા હોય, દાજતા હોય, પણ મરી ના જતા. આ અવદશા વિવેક વગરની. વિવેકી પુરુષ ગમે તેવી પરિસ્થિતિ હશે, વિવેકી વ્યક્તિ માણસ ગમે તેવી પરિસ્થિતિ હશે ને, તો પણ ધીરજથી સહન શક્તિ રાખી સમજણ પૂર્વક એને જીવતા આવડશે. અને એ ઘરમાં ભલે કઈ નહીં હોય તો બધા શાંતિથી સંપીને હસ્તે મોઢે જીવતા હશે. ઘણા એવા ગરીબના ઘર હોય છે, શાંતિ જે મળવી એનું નામ વિવેક. જયારે પણ માણસ વિવેક ગુમાવી બેસે ને, ત્યારે સમજવાનું કે બધું જ ગુમાવી. ઘરમાં બધા સુખ હોય, બધી સગવડો હોય, સરસ મજાનું ડાઇનિંગ ટેબલ હોય અને સરસ મજાના વાસણોની અંદર સુગંધી આવે ને ખાવાનું મન થાય ને આપણી અભિરુચિ વાળી વસ્તુઓ પીરસાઈ હોય અને મોઢામાં પાણી આવી ગયું હોય, પણ પીરસતા પીરસતા કઈક એવી પરિસ્થિતિ ઉભી થઈ, ધડા ભડા ભડ થઈ ગયું, ના ખાઈ શક્યું. એટલે તારા ઘરમાં તારું પોતાનું તમે પોતે જ ખાવા બેઠા છો અને આ શું માંડ્યું છે? તમારા કરતા તો કૂતરા સારા કે ચાટમાં પડેલું શાંતિથી ખાઈ શકે. ઘરની અંદર આટલી સરસ જગ્યા ઉપર મૂકેલી હોય, તમે એક શાંતિથી ખાઈ નથી શકતા? તમારા મન કૂતરામાં ફેરશો. વિવેક વગરનું. જ્યારે જ્યારે માણસ વિવેક ગુમાવી બેસે ને, ત્યારે કૂતરા કરતા પણ અવદશા એના જિંદગીની, એના ઘરની થઈ જાય. વિવેક વિના વણસે ઘણું ઘણું બધું આમ બગડતું જાય, હાથમાંથી જતું જાય, છટકી જાય, બધું જોયા કરવું પડે. આ શું અવિવેક? એની આદશા ઘરની સહન ના થાય. તો અહીંયા આગળી હરિદાસજી મહારાજ કઈક જુદો જ અનુભવ કરે છે વિવેકથી. પેલો વિવેક વગરનો અનુભવ છે. ગ્રહસ્થાશ્રમમાં આવું તો દરેક જીવનની અંદર એનો અનુભવ હોય હોય ને હોય, કોઈ બાકી ના હોય. કઈક ને કઈક તો ખાતી વખતે જ કકડાટ હોય કે ભગવાને આપેલો રોટલો શાંતિથી, અન્ન અન્નમ વય બ્રહ્મ, અન્ન દેવતા છે એમ સમજીને એની મર્યાદા ચૂકી જઈને ખાઈ નથી શકતા. પછી જો પીરસાયેલી થાળી અને એ અન્ન દેવતાનું અપમાન થાય તો તમને પછી સુખે રહેવા દે ખરો? પેલા છેક તમારી નજીકમાં તમારા હાથમાં આવેલો કોળિયો છે, તમે આ કરો છો. ક્યારે પણ ભગવાન રાજી ન થાય. એટલે વિવેક એ માણસના જીવનનું વસાણું છે. વિવેક માણસના જીવનને વસાણાની જેમ ખૂબ પુષ્ટિ શક્તિ આપે છે, સમજણ આપે છે. અને એ સમજણથી હરિદાસજી મહારાજ કહે છે, મને વિવેક કરી વૈરાગ ધર્યો. જીવન જીવવાની અંદર વિવેક હતો, તે વિવેકમાંથી વૈરાગ્ય આવ્યો. ગુરુ મહારાજને ગાયા છે, વિવેક વૈરાગ ધામ સમદમ આઠો જામ વૃત્તિ બ્રહ્મકાર હૈ. વિવેક વૈરાગ્ય ધામ. ગુરુ મહારાજ તો વિવેક ને વૈરાગનું ધામ છે. અને એમાં હરિદાસી જેવા સંતો શિષ્યો ગુરુ મહારાજની પાસે હોય અને એમને એમનું સાનિધ્ય મળે, સાનિધ્યમાં વિવેક પ્રાપ્ત થાય જીવન જીવવાનો, સાચી જ્ઞાનની જીવનની અનુભૂતિ વડે ત્યાર પછી કહે છે કે વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિવેક થી જ વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. વિવેકહીન સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન. માણસ શિંગડા અને પૂછડા વગરનો સાક્ષાત પશુ છે વિવેક વગરનો. વિવેકહીન સાક્ષાત પશુ પૂચ્છ વિષાણહીન. જો આટલું બધું આપણા ચિંતકો કહેતા હોય, વિવેકને માટે આટલો બધો ભાર મૂકતા હોય, તો આપણે પણ સમજપૂર્વક કે આ વિવેક શું છે. વિવેક કોને કહેવાય? આપણો સમગ્ર વ્યવહાર નિયંત્રિત રીતે થાય, સમજપૂર્વક થાય, એનું નામ વિવેક. આપણો દરેકે દરેક વ્યવહાર, બોલવાનો, જોવાનો, ઉઠવા બેસવા, ખાવા પીવાનો, સુવાનો, ઊંઘવાનો, ઉઠવાનો, જાગવાનો, હસવાનો, બોલવાનો, ગુસ્સાનો, બધો જ વ્યવહાર વિવેકયુક્ત હોય તો જ આપણે સારી રીતે જીવનને સમજી શકીએ, જીવનને જીવી શકીએ. અને એ વિવેક વધારે જ્યારે ફલીભૂત થાય, વ્યાપક થાય, ત્યારે એમાંથી માણસને વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને કે વિવેક વૈરાગ ધામ સમદમ આઠો ધામ. વિવેક માંથી જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને વિવેક વૈરાગ આવે એટલે સંયમ આવે, નિયમ આવે, સાત્વિકતા આવે, શાંતિ મળે. તો આમ હરિદાસજી સ્વયં ગુરુ મહારાજના સાનિધ્યમાં વિવેક પછીની આગળની દશા છે પણ પ્રાપ્ત કરી, અને ગુરુ મહારાજના સાનિધ્યમાં પોતે ગુરુ મહારાજના શિષ્ય બન્યા છે. મન વિરાગ ધર્યો અને વૈરાગ ઉત્પન્ન થયો એટલે 5-25 માં નવ ભળ્યો. 5-25 શું હશે? 5 પંચભૂત, 5 તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ 5 ભૂતને દરેકના અડધા અડધા ભાગ કરી નાખવાના, એકના બે, એકના બે, એકના બે, એકના બે. અડધા અડધાને એક બાજુએ મૂકી દો, પછી જે અડધું અડધું બચ્યું એ દરેકના 4-4-4-4-4-4 ભાગ કરી નાખો. એટલે કેટલા થયા? 25 થયા. હવે એ 4 થયા, એ દરેક એક એકને વેચી દો પોતાના સિવાય. પોતાની પાસે તો અડધો છે, પણ પોતાનું જે બાકીના 4 ભાગ પડે એ બધાને વેચી દો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પૃથ્વી અડધો પોતાનો ભાગ પોતાની પાસે રાખે, જે અડધો બચ્યો જળ, તેજ, વાયુ, આકાશને વેચી. પછી જળ પોતાના 2 ભાગ કરી અડધો પોતાનો રાખે, બાકીના જે રહ્યા પૃથ્વી, આકાશ, વાયુ, તેજને આપ્યું. તો આમ 5×20 અને પેલા 5×25. તો આ છે આખી વેદાંતની પ્રક્રિયા છે, એને પંચીકરણ કહેવામાં આવે છે. પંચીકરણ આખો આખો ગ્રંથ છે નવો જુદો. તે પંચીકરણની વાત અહીંયા ગાડી મૂકી ત્યારે 5-25 માં નવ ભળ્યો. 5 તત્વ અને એના જે વિભાગ પડ્યા એમ કરીને 25 તત્વ. અને એ જે 5 ભૌતિકતા શરીરની છે, શરીરની 5 ભૌતિકતા દરેક એકબીજામાં ભળેલા છે. દરેક પાણીની અંદર ક્ષાર હશે, પાણીની અંદર વાયુ પણ હશે. એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધા એકબીજામાં વધતે ઓછા અંશે દરેકમાં છે. જળનું પ્રમાણ વધારે, અંદર વાયુ પણ હશે, પૃથ્વી એટલે ક્ષાર પણ હશે, અંદર પ્રકાશ પણ હશે, એટલે બધું જ આવી ગયું. તો એમ એ જે 25 થી બનેલું 5 તત્વનું આ શરીર, ના 25 વિભાગ વાળું, એ બધાથી જોયું કે આ શરીર હું નથી, હું તો આત્મા છું. એટલે શરીરથી જુદો પડી જઈ નિજ અનુભવ આત્માનુભૂતિ કરી. ગુરુ મહારાજના સાનિધ્યમાં આત્માનુભૂતિ મને થઈ અને એમ કરીને નિજ અનુભવ કરી અલગો પડ્યો. હું આ શરીરની દેહાશક્તિ દેહાધ્યાસમાંથી હું બહાર નીકળી ગયો, આ શરીર હું નથી. તું પાંસ કી પુતલી નહીં, તું બ્રહ્મ હે, તું બ્રહ્મ હે, તું બ્રહ્મ. સાંભળ્યું? એટલો સુંદર છે. પાંચ ભૂત કી પુતલી નહીં, એક એક શબ્દ આમ મનને સમજપૂર્વક સમજણ આપી જતો હોય છે. તો એ વસ્તુ નિજ અનુભવ જેને આત્માનુભૂતિ થઈ હોય ને, એને પછી શરીર સાથે બહુ લેવા દેવા ન હોય. જેમ આપણે કોઈ ભાડાની ગાડીમાં બેઠા હઈએ તો ડ્રાઈવરને ચા પાણી આપી દઈએ, એનું ડીઝલ પેટ્રોલ પુરાવી લઈએ અને આપણે આપણા રસ્તે. એમ આત્માનુભૂતિ થયેલો મહાપુરુષ આ શરીરને થોડું ઘણું આપી દે, એને ઓળવા પાથરવાનું, પહેરવાનું, ખાવા પીવાનું આપે. આટલેથી વધારે સવલત માટે ક્યારેય પણ દેહને શરીર માટે કશું ના કરે. જ્યાં પ્રારંભિક વસ્તુ એને જીવન જરૂરિયાત મળી ગઈ, પછીથી વધારાની એને જ્યાં આત્માનુભૂતિ થઈ છે, જ્યાં આત્માનો આનંદ લઈ રહ્યો છે, આત્મસુખ, પછી શરીર સુખ એને ક્યાં વિષાદમાં રહ્યું? એ શરીર સુખને કચરામાં ફેંકી દેશે. જેમ ઘરમાં વધારાની કામની વધારાની વસ્તુ હોય, બહુ કામની ના હોય, તો એને શું કરીએ? માળી આમ ચડાવી દઈએ. એમ આત્માનુભૂતિ વાળો મહાપુરુષ દેહાશક્તિ આ શરીરની બહુ પરવા ના કરે. જેમ હમણાં જરૂર નથી, મૂકી દે, તું શાંતિથી બેસ, તારું કામ હમણાં નથી. અને નિજ અનુભવ કરી અને શરીર હું શરીર નથી, હું શરીરની માફક જન્મવા વાળો નથી, હું શરીરની માફક મરવા વાળો નથી, આવો અનુભવ કરીને હું અમર છું, મૃત્યુનો ભય મને છે જ નહીં, એમ કરીને પોતાની સમજણપૂર્વક વિચારથી વિવેકપૂર્વક એમાંથી બહાર નીકળી જાય. પછી મોતની બીક હોય. આ ચિંતન જેટલું વધારે થશે, જેટલું વધારે થશે, એટલો મૃત્યુના ભયમાંથી આપણે સંપૂર્ણ બહાર નીકળી જઈશું. પણ દેહાધ્યાસ હશે, શરીરને માટે બધા જ લાલ લડાવતા હશે, બધા શ્રૃંગાર જોઈતા હશે, ન જોઈએ એવું ખાવા પીવાનું, ઉનાળો છે આટલું ઠંડુ જોઈશે, આટલું આઈસ્ક્રીમ જોઈશે, એ બધા જ પછી અતિશય અતિચાર. જેના વગર ન ચાલતું હોય એવી સગવડ પૂરી પાડવાની, એથી વધારાની નહીં. જો એથી વધારાની આપી તો વિલાસ થઈ ગયો, એ વિલાસ થઈ ગયો, મોજ શોખ થઈ ગયા. જરૂરનું છે બે કપડાં આપો, વ્યવસ્થિત ધોયેલા પહેરેલા, દાંતણ સાફ કરો, આંખ મોઢું સાફ કરો, ખાવા પીવાનું આપો, સુવાનું આપો, વિવેકપૂર્વક. પછી નહીં, કપડાં તો આમ જ જોઈએ, આ ડ્રેસ આટલા જ જોઈએ, અત્યારનો આ લેટેસ્ટ જ જોઈએ, આના જ ચાલે, આવા બૂટ જોઈએ, આવા જ ચંપલ જોઈએ, ઉનાળો આવે છે તો ગોગલ્સ તો જોઈએ જ, નહીતર પેલા સનગ્લાસ જોઈએ. કેટલી બધી ભાઈ જરૂરિયાત કેટલી છે! વિવેક વગરનું તો આપણે આ દુઃખી થઈએ છીએ. કોકનું જોયું, ટીવીમાં જોયું, આ તો લાવવું જ પડશે, નહીં જ ચાલે. પણ ભાઈ પૈસા તમે તેમ થાય લાવો, વિવેક ચૂક્યા. કોકનું દેખા દેખી લાવીને ઉભું કરો એટલે સમજી લેવાનું કે આ માણસ વિવેક વગરનો છે. જો એક મારી પરિસ્થિતિ શું છે, મારા ઘર મારા જીવનમાં મારે કેવી રીતે જીવવું, વિલાસ વિલાસથી જીવવું છે, વિકૃતિઓની વચ્ચે જીવવું છે, તો જુદી વસ્તુ છે. પણ જેને અધ્યાત્મ માર્ગે આગળ વધવું છે, એ વિલાસ્યતાનો ત્યાગ કરવા માટે દેહાધ્યાસમાંથી બહાર નીકળી જશે. અને એના માટે કહ્યું નિજ અનુભવ કરી, જોયું શરીરમાં શું છે, ચામડી ઉતારીને જુઓ જોઈએ, અને કોઈની ચામડી ઉતરી ગઈ હોય એની સામે નજર કરવા જવું જોઈએ. ઘેરથી સરસ તૈયાર થઈને નીકળ્યા છીએ અને રસ્તામાં કઈક અકસ્માત થઈ ગયો ને રેલ વિલવાણ થયા, કોઈ હામું જોશે ખરું, તરત મોડું ફેરવી લેશે. કેમ ભાઈ, હમણાં તો બહુ સરસ લાગતા હતા, તમે વારે વારે જોતા હતા, અને હવે શું થયું? ના ના, નથી જોવાતું, ચક્કર આવે છે, ઉલટી થશે. તો ભાગવત ની અંદર વ્યાસજી કહે છે, દેહે સ્થિમાં સરુધિરે બિમતિમ તેજસ. આ શરીર અંદર છે શું? હાડકા, માંસ, મળ, મૂત્ર, ઉપર ચામડું મળેલું છે, એટલે રૂપાળું હારું દેખાય છે. શેદ ખસી જાય અને પછી આમ જુઓ જોઈએ, ચિત્રી ચડશે, ચક્કર આવશે. આપણને જેવું થયેલું, એકદમ ડાજી ગયેલો, એની ખબર કાઢવા માટે ગયેલા તે બધી ચામડી આગળ પાછળની વેડાની પેટ ઉતરી ગયેલી, જોયું અને પૂછ્યું, અને જે પૂછીને બહાર નીકળ્યા ને ચક્કર આવ્યા, આપણે સુઈ જવું પડ્યું બોકડા ઉપર. કે જો હવે આ બધું તો દેહાધ્યાસ જે છે એને દૂર કરવા માટે મહાપુરુષો આપણા ગ્રંથ શાસ્ત્રો કહે છે કે શરીરમાં છે શું? મળમૂત્ર ભરેલા છે, જ્યાંથી નીકળે ત્યાંથી ગળફાણ, લીંટ ને પિયા, બીજું શું નીકળે છે દુર્ગંધ સિવાય? તો એટલા માટે કે દેહાધ્યાસનો ત્યાગ કરો અને નિજ નિજ અનુભવ આત્માને ઓળખો. અને જ્યાં આત્માનો અનુભવ થશે ને એની સાથે શરીર પ્રત્યેનો અધ્યાસ, આસક્તિ આપોઆપ દૂર થઈ જશે. અને હરિદાસજી મહારાજ તો એમ કે છે કે ગુરુ મહારાજ મળ્યા ને આ બધું જ એમણે આપી દીધું, એને કારણે દેહ દમન અટળ્યા. જે યમ નિયમ જે કઈ કરવાના હતા એ બધા કરવાના કશું રહ્યા નહીં, સીધું પ્રમોશન મળી ગયું. પહેલામાંથી સીધા ચોથા ધોરણમાં આવ્યા અને ચોથામાં સારું તૈયાર કર્યા, સીધા આઠમાં મૂકી દીધા. આટલું મોટું પ્રમોશન, એમ દેહ દમન અટળ્યા. ગુરુ મહારાજ મળ્યા, કશું કરવાનું રહ્યું નહીં. મહારાજ એટલી સરસ જ્ઞાનની શક્તિ આપી, એટલી ભક્તિ આપી કે સીધા જ ગુરુ મહારાજે પોતાની પાસે મૂકી દીધા અને એને લીધે નિજ અનુભવ કર્યો. જય મહારાજ.